એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. નમસ્કાર અને જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા જ જર્મન વિચારકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેમનું નામ કદાચ તરત જ બધાને યાદ ન આવે, પણ જેમણે તર્કશાસ્ત્ર, ગણિત અને ભાષા વિશેની આપણી સમજને એમ કહી શકાય કે હંમેશ માટે બદલી નાખી. ગોટલોબ ફ્રેગે.
બિલકુલ, ફ્રેડરિક લુડવિક ગોટલોબ ફ્રેગે. જન્મ 1848, અવસાન 1925. અને તમે જુઓ તો એમને આધુનિક તર્કના પિતા કહેવાય છે, વિશ્લેષણાત્મક તત્વજ્ઞાનના સ્થાપક પણ.
હા, આટલા મોટા વિશેષણો.
હા, પણ રસપ્રદ વાત એ છે કે એમના જીવનકાળ દરમિયાન એમના જે ક્રાંતિકારી વિચારો હતા એને બહુ ઓછા લોકો સમજી શક્યા કે પછી સ્વીકારી શક્યા.
અને જુઓ, એ જ આપણી આજની ચર્ચાનો મુખ્ય મુદ્દો છે, નહીં? આપણે ફ્રેગેના જે મુખ્ય વિચારો છે, એમની આખી બૌદ્ધિક સફર, અને ખાસ તો શા માટે એમના કામને શરૂઆતમાં લગભગ કોઈએ ગણકાર્યું નહીં.
હા, આવું ગણના થઈ.
અને પછીથી એ જ કામ આધુનિક વિચારધારાનો પાયો કેવી રીતે બની ગયું એ સમજવાનો પ્રયાસ કરીશું. એમના કામમાં જે ઊંડાણ છે એને સ્પર્શવાની કોશિશ કરીશું.
અને આ સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે, એટલે કે 19મી સદીનો ઉત્તરાર્ધ, એ સમયનું યુરોપ, ખાસ કરીને જર્મની.
હા, એ સમય એટલે જર્મનીનું એકીકરણ થયું હતું, ઔદ્યોગિક ક્રાંતિ ચાલી રહી હતી.
બરાબર, અને સાથે સાથે વિજ્ઞાન અને ગણિતમાં પણ અભૂતપૂર્વ પ્રગતિ થઈ રહી હતી. પણ આ પ્રગતિની સાથે એક બૌદ્ધિક ચિંતા પણ હતી, ખબર છે?
કઈ ચિંતા? શું એ ગણિતના પાયા વિશેની હતી જે તમે કહો છો?
બરાબર, ત્યાં જ ગણિત, ખાસ કરીને અંકગણિત, એ વધુ ને વધુ જટિલ બનતું જતું હતું. પણ એના મૂળભૂત સિદ્ધાંતો, જેમ કે સંખ્યા એટલે શું, આપણે જે ગણિતના સત્યો માનીએ છીએ એનો આધાર શું, આ બધું અસ્પષ્ટ હતું.
અચ્છા.
કેટલાક એને મનની રચના માનતા, કેટલાક અનુભવમાંથી આવેલું માનતા. અને આ જ વાતાવરણમાં જેના ગોટિંગેન જેવી જર્મન યુનિવર્સિટીઓમાં એક નવી વાત પર ભાર મુકાઈ રહ્યો હતો, પદ્ધતિસરની કઠોરતા, એટલે કે રિગર.
ઓ,
ફ્રેગે આ જ પરંપરામાંથી આવ્યા હતા.
એટલે એમ કહી શકાય કે ફ્રેગેનું કામ આજે ગણિત અને તર્કમાં અનિશ્ચિતતા હતી એના જવાબરૂપે આવ્યું.
ચોક્કસપણે, એમણે કાંટના દર્શનમાંથી પ્રેરણા લીધી. તે સમયના જે મોટા ગણિતશાસ્ત્રીઓ હતા, વાયરસ્ટ્રસ જેવા, એમની પાસેથી પણ શીખ્યા. પણ એમનો મુખ્ય હેતુ હતો ગણિત અને તર્કને એક અતૂટ શુદ્ધ પાયો આપવો. એમના શરૂઆતના જીવનની વાત કરીએ તો જન્મ વિસ્મારમાં, એક બંદર શહેર. પિતા શિક્ષણશાસ્ત્રી હતા, જેના અને ગોટિંગેન યુનિવર્સિટીમાં ભણ્યા, જ્યાં અર્ન્સ્ટ એબે જેવા શિક્ષકો પાસેથી ગાણિતિક ચોકસાઈ અને હર્મન લોત્ઝે પાસેથી દાર્શનિક ઊંડાણ મળ્યું.
અને એમની આખી કારકિર્દી જેને યુનિવર્સિટીમાં જ ગઈ, પણ સાંભળ્યું છે કે ક્યારે ફૂલ પ્રોફેસર ન બની શક્યા. આ થોડું નવાઈ જેવું નથી લાગતું એમના યોગદાનને જોતા?
લાગે જ ને. અને આ જ એમની વ્યવસાયિક એકલતા બતાવે છે. એમનું કામ એટલું મૌલિક હતું અને તકનીકી રીતે એટલું અઘરું હતું કે મોટાભાગના એમના સમકાલીનો એને સમજી જ ન શક્યા.
ઓહો,
જાણે એ પોતાના સમય કરતા ઘણા આગળ હતા. પણ એમની આ સફરમાં કેટલાક મહત્વના પડાવ આવ્યા,
જેમ કે 1879માં આવેલું એમનું પહેલું મોટું પુસ્તક બેગ્રીફ સ્ક્રિપ્ટ. નામ જ કેવું અટપટું લાગે છે, કોન્સેપ્ટ સ્ક્રિપ્ટ.
હા, નામ કદાચ અટપટું લાગે, પણ એનું કામ તો ક્રાંતિકારી હતું. તમે વિચાર કરો, એરિસ્ટોટલના સમયથી લઈને લગભગ 2000 વર્ષ સુધી તર્કશાસ્ત્રમાં કોઈ મૂળભૂત ફેરફાર જ નહોતો થયો.
ખરેખર 2000 વર્ષ.
હા, અને ફ્રેગે આ પુસ્તક દ્વારા પહેલીવાર સંપૂર્ણ પ્રેડિકેટ લોજિક, એટલે કે પ્રેડિકેટ લોજિક રજૂ કર્યો.
એક મિનિટ, પ્રેડિકેટ લોજિક એટલે બરાબર શું? એ જૂના તર્કશાસ્ત્રથી કેવી રીતે અલગ હતું?
જુઓ, જૂનું જે એરિસ્ટોટેલિયન તર્ક હતું એ મુખ્યત્વે બધા માણસો મર્ત્ય છે જેવા સીધા સરળ વિધાનોનું જ વિશ્લેષણ કરી શકતું. પણ દરેક વ્યક્તિને એક માતા હોય છે, અથવા અમુક સંખ્યાઓ અવિભાજ્ય છે. આવા જે વધુ જટિલ સંબંધો અને માત્રા ક્વોન્ટિફિકેશનવાળા વિધાનો હોય એને ચોકસાઈથી રજૂ કરવા માટે એ જૂનું તર્ક અપૂરતું હતું.
અચ્છા,
ફ્રેગે શું કર્યું? એમણે ક્વોન્ટિફાયર્સ એટલે કે બધા માટે ફોર અને કોઈક માટે એક્ઝિસ્ટ અને ચલ વેરિયેબલ્સનો ઉપયોગ કર્યો. આનાથી એમણે એક એવી તાર્કિક ભાષા બનાવી જે ગણિતના અને સામાન્ય ભાષાના પણ જે જટિલ તાર્કિક બંધારણ હોય એને પકડી શકે.
ઓહ, એટલે આ તો બહુ મોટો ફેરફાર કહેવાય.
બહુ જ મોટો. આજના કમ્પ્યુટર પ્રોગ્રામિંગ અને એઆઈના મૂળ પણ ક્યાંક ને ક્યાંક આ તાર્કિક ચોકસાઈમાં રહેલા છે.
પણ એમની પેલી સંકેત લિપિ વિશે ઘણી ટીકા થઈ હતી ને, કહે છે કે એ વાપરવી બહુ જ મુશ્કેલ હતી.
હા, એ વાત સાચી. એમણે એક દ્વિપરિમાણીય ટુ ડાયમેન્શનલ સંકેત લિપિ બનાવી હતી જે પાના પર આમ ઝાડની ડાળીઓની જેમ ફેલાતી.
અચ્છા,
તાર્કિક સંબંધોને જોવામાં એ બહુ શક્તિશાળી હતી, પણ એને છાપવી અને વાંચવી અત્યંત અઘરી હતી. કદાચ આ પણ એક કારણ હતું કે એમના વિચારો શરૂઆતમાં ફેલાતા વાર લાગી, પણ એના જે પાયાના સિદ્ધાંતો હતા એ જ આધુનિક તર્કશાસ્ત્રનો આધાર બન્યા.
બેગ્રિફ્ટ સ્ક્રિપ્ટ પછી 1884માં આવ્યું ડી ગ્રુન્ડલાગેન ડેર અરિથમેટિક, ધી ફાઉન્ડેશન્સ ઓફ અરિથમેટિક. આમાં એમનો મુખ્ય દાવો શું હતો?
આ પુસ્તકમાં ફ્રેગે એમનો પેલો પ્રખ્યાત લોજિસિઝમ થીસિસ રજૂ કર્યો. એમનો દાવો એ હતો કે અંકગણિત એટલે કે અરિથમેટિક એ કોઈ સ્વતંત્ર શાખા નથી, પણ એ શુદ્ધ તર્કશાસ્ત્રનો જ એક વિસ્તરણ છે.
એટલે કે ગણિત તર્કશાસ્ત્રનો જ ભાગ છે?
હા, મૂળભૂત રીતે. એમનું કહેવું હતું કે સંખ્યાઓ અને અંકગણિતના જે નિયમો છે એને ફક્ત તાર્કિક સિદ્ધાંતોમાંથી જ તારવી શકાય છે. એમણે કહ્યું કે સંખ્યાઓ કોઈ મનોવૈજ્ઞાનિક ખ્યાલ નથી, પણ ઉદ્દેશ્ય ઓબ્જેક્ટિવ તાર્કિક પદાર્થો છે.
બાપરે, આ તો ગણિતના પાયા વિશેની આખી સમજને જ પલટાવી નાખે એવો વિચાર હતો.
અને આ જ પુસ્તકમાં એમણે પેલો સંદર્ભ સિદ્ધાંત આપ્યો હતો ને, કે કોઈ શબ્દનો અર્થ એકલા પૂછવો નહીં, પણ ફક્ત વાક્યના સંદર્ભમાં જ પૂછવો.
બિલકુલ. અને આ સિદ્ધાંત ભાષા અને અર્થના અભ્યાસ માટે ખૂબ જ મહત્વનો બન્યો. ફ્રેગેનું કહેવું એમ હતું કે શબ્દોનો અર્થ કોઈ શૂન્યાવકાશમાં નથી હોતો. આપણે લાલ શબ્દનો અર્થ ક્યારે બરાબર સમજી શકીએ?
જ્યારે એ વાક્યમાં વપરાય ત્યારે. જેમ કે દડો લાલ છે.
બરાબર. એટલે વાક્ય એ અર્થનું પ્રાથમિક એકમ છે.
પણ આ થોડું વિચિત્ર નથી લાગતું? એટલે એમ કે શબ્દોનો પોતાનો કોઈ સ્વતંત્ર અર્થ જ નથી?
સારો પ્રશ્ન છે. ફ્રેગેનો મુદ્દો એ નહોતો કે શબ્દોનો અર્થ નથી, પણ મુદ્દો એ હતો કે એમનો અર્થ નક્કી કેવી રીતે થાય છે.
ઓકે.
અને એ નક્કી થાય છે વાક્યમાં એમના કાર્ય અને એમના યોગદાન દ્વારા. આનાથી એમણે ભાષાના વિશ્લેષણને વધુ પદ્ધતિસર બનાવ્યું.
અને પછી 1892માં આવ્યો એમનો પેલો અત્યંત પ્રભાવશાળી લેખ ઉબરસેનન બડોયડોંગ ઓન સેન્સ એન્ડ રેફરન્સ. આમાં એમણે કયો ભેદ સ્પષ્ટ કર્યો?
આ લેખ તો તમે જુઓ ભાષાના તત્વજ્ઞાનમાં એક સીમાચિહ્ન રૂપ ગણાય છે. ફ્રેગાએ અહીં સિન, જેને આપણે અર્થ અથવા સેન્સ કહી શકીએ, અને બેડોયટુંગ, જેને સંદર્ભ અથવા રેફરન્સ કહી શકીએ, આ બે વચ્ચેનો મહત્વનો ભેદ પાડ્યો.
હા, આ ભેદ શા માટે આટલો મહત્વનો હતો? પેલું સવારનો તારો અને સાંજનો તારો વાળું ઉદાહરણ અહીં જ આવે છે ને?
હા, એ જ ક્લાસિક ઉદાહરણ. સવારનો તારો મોર્નિંગ સ્ટાર અને સાંજનો તારો ઇવનિંગ સ્ટાર. હવે આ બંને શબ્દ સમૂહો છે એ એક જ ખગોળીય પદાર્થ એટલે કે શુક્ર ગ્રહ વીનસ નો ઉલ્લેખ કરે છે. એટલે કે એમનો સંદર્ભ રેફરન્સ એક જ છે, પણ એમની રજૂઆતની રીત અલગ છે. સવારનો તારો એને સવારે દેખાતા પદાર્થ તરીકે રજૂ કરે છે, જ્યારે સાંજનો તારો એને સાંજે દેખાતા પદાર્થ તરીકે. આ જે જુદી જુદી રજૂઆતની રીત છે એ જ એમનો અર્થ છે.
અચ્છા, એટલે સંદર્ભ એક પણ અર્થ જુદા.
બરાબર. અને આ ભેદથી ફ્રેગે એ સમજાવી શક્યા કે સવારનો તારો ઇઝ ઇક્વલ ટુ સાંજનો તારો, આવું વાક્ય શા માટે આપણને નવી માહિતી આપે છે, જ્યારે સવારનો તારો ઇઝ ઇક્વલ ટુ સવારનો તારો એવું વાક્ય માહિતી નથી આપતું. આનાથી ઓળખ, આઇડેન્ટિટી અને અર્થ વિશેના ઘણા દાર્શનિક કોયડાઓ ઉકેલાયા.
ખરેખર આ તો બહુ ઊંડો વિચાર છે. હવે વાત કરીએ એમના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની, ગ્રુંડ ગેઝેટ્સે ડેર અરિથમેટિક, જે બે ભાગમાં પ્રકાશિત થયો. આ એમનો લોજિસિઝમ પ્રોજેક્ટને પૂર્ણ કરવાનો પ્રયાસ હતો.
હા, આ એમનું મેગ્નમ ઓપસ બનવાનું હતું. એમણે પોતે જે ફોર્મલ લોજિકલ સિસ્ટમ વિકસાવી હતી એનો ઉપયોગ કરીને અંકગણિતના તમામ સિદ્ધાંતોને શુદ્ધ તર્કમાંથી તારવવાનો ભગીરથ પ્રયાસ આ ગ્રંથમાં કર્યો હતો. પહેલો ભાગ 1893માં આવ્યો.
પણ બીજો ભાગ પ્રકાશિત થવાની તૈયારીમાં હતો ત્યારે જ પેલી ઘટના બની, બર્ટ્રાન્ડ રસલનો પેરાડોક્સ, નહીં?
બરાબર. 1902માં એક યુવાન બ્રિટિશ તત્વજ્ઞાની બર્ટ્રાન્ડ રસેલ, જે પોતે ફ્રેગેના કામના બહુ મોટા પ્રશંસક હતા, એમણે ફ્રેગેને એક પત્ર લખ્યો અને એ પત્રમાં રસેલે દેખાડ્યું કે ફ્રેગેની સિસ્ટમનો એક મૂળભૂત નિયમ હતો એક્ઝિયમ 5, એક તાર્કિક વિરોધાભાસ પેરાડોક્સ તરફ દોરી જાય છે.
ઓહ,
આ વિરોધાભાસ સેટ થિયરી સાથે જોડાયેલો હતો.
અરે બાપરે, આ તો ફ્રેગે માટે કેવો મોટો આઘાત હશે! મતલબ વર્ષોની મહેનત પર પાણી ફરી વળ્યા જેવું.
કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ફ્રેગે પોતે એ પુસ્તકના બીજા ભાગના પરિશિષ્ટમાં લખ્યું છે અને આ એમની પ્રામાણિકતા બતાવે છે. એમણે લખ્યું, કોઈ વૈજ્ઞાનિક માટે આનાથી વધુ અનિચ્છનીય કંઈ ન હોઈ શકે કે જ્યારે કામ પૂરું થાય ત્યારે જ પાયો તૂટી પડે.
વાહ, શું પ્રામાણિકતા!
એમણે રસેલના પત્રને છુપાવ્યો નહીં, પણ તેને અને તેની ગંભીરતાને સ્વીકારી. અને હા, આ પેરાડોક્સે એમના લોજિસિઝમ પ્રોજેક્ટને મૂળભૂત રીતે નબળો પાડી દીધો.
શું એમણે પછીથી આ સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયાસ કર્યો?
પ્રયાસ કર્યો ખરો, પણ એમાં સંપૂર્ણ સફળતા ન મળી. આ આઘાત પછી એમના અંતિમ વર્ષોમાં, એટલે કે 1918 થી 1925 સુધી, એમણે લોજિશે ઉન્ટરસુખુંગેન, લોજિકલ ઇન્વેસ્ટિગેશન્સ નામના કેટલાક નિબંધો લખ્યા. એમાં એમણે વિચાર, સત્ય અને તાર્કિક બંધારણની પ્રકૃતિ જેવા મુદ્દાઓ પર વધુ દાર્શનિક રીતે ચિંતન કર્યું. અહીં તેઓ વિચારોની ઉદ્દેશ્ય પ્લેટોનિક પ્રકૃતિ પર ભાર મૂકે છે, જાણે કે વિચારો આપણી ભાષા અને મનથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય.
જેમ પેલું એમનું વાક્ય છે ને,
હા, વિચાર જે પોતે અપરિવર્તનશીલ છે તે ભાષાના પરિવર્તનશીલ વસ્ત્રોમાં સજ્જ થાય છે.
બરાબર. હવે ફ્રેગેના વિચારોની સરખામણી તે સમયના બીજા વિચારકો સાથે કરીએ, જેમ કે ઇમેન્યુઅલ કાંટ સાથે એમનો મુખ્ય મતભેદ શું હતો?
મુખ્યત્વે ગણિતના સત્યોની પ્રકૃતિ વિશે. કાંટ માનતા હતા કે ગણિત સિન્થેટિક એ પ્રાયોરી છે, એટલે કે એ અનુભવ નિરપેક્ષ છે, પણ આપણને દુનિયા વિશે નવી માહિતી આપે છે.
હા,
ફ્રેગે આનાથી વિરુદ્ધ હતા. તેઓ માનતા હતા કે અંકગણિત એનાલિટિક છે, એટલે કે એના સત્યો તર્કશાસ્ત્રના નિયમો અને વ્યાખ્યાઓમાંથી જ ફલિત થાય છે. જેમ કે બધા કુંવારા અપરિણિત પુરુષો છે એ સત્ય છે, એના જેવું.
અચ્છા, અને બર્ટ્રાન્ડ રસેલ સાથેનો સંબંધ તો જટિલ રહ્યો શરૂઆતમાં પ્રશંસા, પછી પેલું પેરાડોક્સનો આઘાત.
હા, પણ રસેલે હંમેશા ફ્રેગેનું મહત્વ સ્વીકાર્યું. તમે જુઓ, રસેલ અને વ્હાઇટહેડનો જે મોટો ગ્રંથ છે પ્રિન્સિપિયા મેથેમેટિકા, જેણે લોજિસિઝમને એક નવા સ્વરૂપે રજૂ કરવાનો પ્રયાસ કર્યો, એ ફ્રેગેના કામ પર જ ઘણો આધારિત હતો.
એટલે ફ્રેગે વગેરે શક્ય ન બન્યું હોત?
ના, બિલકુલ નહીં.
અને લુડવિગ વિટકેન્સ્ટાઈન, એમના પર પણ ફ્રેગેનો ઊંડો પ્રભાવ હતો, ખરું ને?
ચોક્કસ. યુવાન વિટકેન્સ્ટાઈન તો ફ્રેગેને મળ્યા પણ હતા અને એમની પાસેથી માર્ગદર્શન પણ મેળવ્યો હતો. વિટકેન્સ્ટાઈનનો જે શરૂઆતનો ગ્રંથ છે ટ્રેક્ટેટસ લોજિકો ફિલોસોફિકસ, એના પર ફ્રેગેના તાર્કિક અને ભાષાકીય વિચારોની સ્પષ્ટ છાપ દેખાય છે. અને આમ રસેલ અને વિટગેન્સ્ટાઈન દ્વારા જ ફ્રેગેના વિચારો 20મી સદીના વિશ્લેષણાત્મક તત્વજ્ઞાનનો પાયો બન્યા.
તો એમ કહી શકાય કે આટલું બધું મહત્વ હોવા છતાં શરૂઆતની જે અવગણના થઈ એ પછી એમનું પુનરુત્થાન મુખ્યત્વે આ બે વિચારકો દ્વારા થયું?
હા, મોટે ભાગે એમ જ કહી શકાય. એમના મૃત્યુ પછી જ એમના કામનું સાચું મૂલ્ય સમજાયું. આજે તો એમને વિશ્લેષણાત્મક તત્વજ્ઞાન, ગાણિતિક તર્કશાસ્ત્ર અને ભાષાના તત્વજ્ઞાનના સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે. અને એમના વિચારોની અસર પેલું તાર્કિક પ્રત્યક્ષવાદ, લોજિકલ પોઝિટિવિઝમ અને વિયેના સર્કલ પર પણ પડી હતી.
અને આજના યુગમાં એમની સુસંગતતા કેવી છે? શું એમના વિચારો ફક્ત શૈક્ષણિક વર્તુળો પૂરતા જ સીમિત છે?
ના, જરાય નહીં. આજે પણ તમે જુઓ તો તત્વજ્ઞાન, ગણિત, ભાષાશાસ્ત્ર અને ખાસ કરીને કમ્પ્યુટર વિજ્ઞાનના અભ્યાસક્રમોમાં ફ્રેગે કેન્દ્રસ્થાને છે.
ઓહ, કમ્પ્યુટર વિજ્ઞાનમાં પણ?
હા, એમણે તાર્કિક ચોકસાઈ અને ભાષાના બંધારણ પર જે ભાર મૂક્યો તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પ્રોગ્રામિંગ લેંગ્વેજ ડિઝાઇન, ડેટાબેઝ થિયરી જેવા ક્ષેત્રો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ફોર્મલ સિમેન્ટિક્સ, નો આખો ઉદ્યોગ જ એમના કામ પર આધારિત છે એમ કહી શકાય.
બા, હવે એમના વિશે કેટલીક ઓછી જાણીતી વાતો પણ છે, નહીં? જેમ કે એમના પુસ્તકોના હાશિયામાં લખેલી નોંધો પણ પાછળથી પ્રભાવશાળી બની.
હા, એવું કહેવાય છે કે વિટગેનસ્ટાઈન જેવા વિચારકોએ ફ્રેગેના પુસ્તકોમાં એમની હાથે લખેલી નોંધોમાંથી પણ પ્રેરણા લીધી હતી. અને એ બીજી એક ઓછી જાણીતી પણ થોડી વિવાદાસ્પદ વાત છે.
કઈ?
એમના અંતિમ વર્ષોની એમની અંગત ડાયરીઓ મળી આવી અને એમાંથી એમના કેટલાક રાજકીય વિચારો બહાર આવ્યા, જે યહૂદી વિરોધી અને અત્યંત જમણેરી વિચારધારાવાળા હતા. આ એક જટિલ પાસું છે.
આ મુદ્દો કેવી રીતે જોવો જોઈએ? શું એમના અંગત વિચારો એમના બૌદ્ધિક યોગદાનને ઓછું આંકે છે?
જુઓ, મોટાભાગના વિદ્વાનો એમના અંગત પૂર્વગ્રહો અને એમના દાર્શનિક કાર્યને અલગ પાડીને જ જુએ છે. એમનું તાર્કિક અને દાર્શનિક યોગદાન સ્વતંત્ર રીતે જ એટલું મૂલ્યવાન છે અને એનો આધુનિક વિચાર પર એટલો ઊંડો પ્રભાવ છે.
બરાબર.
અલબત્ત, આ માહિતી એમના વ્યક્તિત્વની જટિલતા જરૂર દર્શાવે છે, પણ એમના તાર્કિક સંશોધનની ગુણવત્તા પર એની સીધી અસર નથી પડતી. એટલે એને નિષ્પક્ષ રીતે નોંધવું જરૂરી છે, પણ એમના યોગદાનને એનાથી ઓછું ન આંકી શકાય.
ઠીક છે, હવે એમના કાર્યની મુખ્ય ટીકાઓ કઈ રહી છે? પેલો રસેલનો પેરાડોક્સ તો ખરો જ, એ સિવાય?
હા, એ સિવાય એક ટીકા એમના અત્યંત મનોવિજ્ઞાન વિરોધ એન્ટી સાયકોલોજિઝમની થાય છે. કેટલાક માને છે કે તર્કને માનવ વિચાર પ્રક્રિયાથી સાવ જ અલગ પાડીને એમને કદાચ માનવ સમજશક્તિના જે વાસ્તવિક પાસાઓ છે એની અવગણના કરી. બીજું, એમનું પ્લેટોનિઝમ એટલે કે પેલી માન્યતા કે સંખ્યાઓ અને વિચારો જેવા અમૂર્ત પદાર્થો વાસ્તવિક ઉદ્દેશ્ય અસ્તિત્વ ધરાવે છે, એ ઘણાને દાર્શનિક રીતે થોડી શંકાસ્પદ લાગે છે. અને એકેલો અર્થ અને સંદર્ભનો ભેદ છે એની ચોક્કસ પ્રકૃતિ અને ઉપયોગિતા પર પણ ચર્ચાઓ તો ચાલુ જ રહે છે.
બરાબર. તો આ આખી ચર્ચા પરથી એ તો સ્પષ્ટ થાય છે કે ગોટલોબ ફ્રેગે એક યુગ પ્રવર્તક વિચારક હતા. ભલે એમને જીવનકાળમાં કદાચ યોગ્ય સન્માન ન મળ્યું અને એમના મોટા પ્રોજેક્ટને રસેલ પેરાડોક્સનો ફટકો પડ્યો, પણ એમણે જે પાયો નાખ્યો એના પર જ આધુનિક તર્કશાસ્ત્ર, ભાષાનું તત્વજ્ઞાન અને છેક કમ્પ્યુટર વિજ્ઞાન જેવી શાખાઓ આજે ઊભી છે.
બિલકુલ. એમણે આપણને વિચારવાની અને ભાષાનું વિશ્લેષણ કરવાની નવી અને વધુ શક્તિશાળી રીતો આપી. અને તમે જુઓ, આજના ડિજિટલ અને માહિતીના યુગમાં જ્યાં સ્પષ્ટતા, ચોક્કસાઈ અને તાર્કિક સુસંગતતાનું મહત્વ પહેલા કરતાં પણ ક્યાંય વધારે છે, ત્યારે ફ્રેગેના કાર્યમાંથી ઘણું શીખવાનું મળે છે.
જ્યાં ભાષા અને તર્ક એ કોડનો આધાર છે, ત્યાં ફ્રેગેનોનો જે આગ્રહ હતો ભાષાની ચોકસાઈ અને તાર્કિક સ્પષ્ટતા પર, એનું મૂલ્ય કેટલું બધું વધી જાય છે. શું આપણે એમની પાસેથી તાર્કિક શિસ્ત અને વૈચારિક સ્પષ્ટતા વિશે આજે પણ કંઈક એવું શીખી શકીએ છીએ જે આપણને આજના જટિલ વિશ્વને સમજવા મદદ કરે?
ખૂબ જ સારો પ્રશ્ન છે અને ખરેખર મનન કરવા જેવો છે.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.